நமோ அரியந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சௌவசாஹூனம் மோக்ஷமார்க்கஸ்ய நேதாரம் வேதாரம் கர்ம பூவ்ருதாம் ஜாதாரம் விஸ்வ தத்வானாம் வந்தே ததகுண லப்தயே வந்தே ததகுண லப்தயே. આમ તો આ મોક્ષ શાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્રનો જે સ્વાધ્યાય છે, ક્લાસ છે, એ સૌમ્યભાઈ લે છે. પરંતુ આજે થોડીક ચર્ચા આપણે આના બીજા અધ્યાય સંબંધી કરવી છે. જે ચાલી રહ્યો છે વિષય એને જ આપણે આગળ વધારીએ છીએ. મૂળ ગ્રંથ સ્ક્રીન ઉપર આવશે. આપણે જે સ્વાધ્યાય હમણાં સાંભળ્યા એ બીજા અધ્યાયના જે દસમો સૂત્ર છે એ દસમા સૂત્ર સંબંધી વિસ્તારથી આપણે ચર્ચા સાંભળી. પંચ પરાવર્તન સંબંધી એમાં આપણે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ પરાવર્તન સંબંધી જ્ઞાન સાથે વૈરાગ્ય પરખ આખી ચર્ચા આપણે સાંભળી. એ દસમું સૂત્ર જીવોના એકચ્યુઅલી જે પ્રકરણ ચાલી રહ્યું છે એ જીવોના ભેદ પ્રભેદોનું પ્રકરણ ચાલી રહ્યું છે. અને એમાં આપણે જીવના બે પ્રકારના ભેદ જોયા, સંસારી જીવ અને મુક્ત જીવ. થોડોક ચાર્ટ આપણે સમજતા જઈએ, થોડોક એ રીતે ચાર્ટ બનાવજો. વિશેષ ચર્ચા તો આગળ સ્વામીભાઈ કરશે જ, પરંતુ આજે આપણે ખાલી એની ભૂમિકા છે એ ભૂમિકા આપણે બાંધીએ છે અને વિશેષ ચર્ચા આગળ આ ગ્રંથોના માધ્યમથી પણ આપણે વાંચવી જોઈએ. તો સંસારી અને મુક્ત બે જીવ થઈ ગયા. જીવોના બે પ્રકાર કયા? બે પ્રકાર સંસારી અને મુક્ત. આ જે બે પ્રકાર જીવોના કૈરા, બહુ સરળ ચર્ચા લઉં છું. આ જે બે પ્રકાર જીવોના કૈરા એ કૈરા પર્યાય અપેક્ષાએ. પહેલી વાત તો દ્રવ્ય અપેક્ષાએ તો જીવના કોઈ ભેદ નથી, એટલે કોઈ ભેદ નથી જીવમાં. નિગોદનો જીવ હોય અને સિદ્ધ પરમાત્માનો જીવ હોય તો દ્રવ્ય અપેક્ષાએ તો એ સમાન છે. કારણ કે જીવ દ્રવ્ય છે અને એમાં જે અનંત ગુણો છે એ અનંત ગુણો બધાના ગુણ કહો, શક્તિ કહો, સામર્થ્ય કહો, સ્વભાવ કહો, એ સરખા છે, બરાબર છે. તો આ જે ભેદ થાય છે એ બધા ભેદ પર્યાય અપેક્ષાએ આ બધા ભેદ કરવામાં આવે છે. અને આ ભેદ છે પણ કરવામાં આવે છે એટલે ખાલી કૈરા એમ નથી, આ બધા ભેદ છે પણ, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. સંસારી જીવ અને મુક્ત જીવ, પછી મુક્ત જીવ આગળ આવશે એનું સ્વરૂપ. મુક્ત જીવના બે ભેદ કરી નાખે એટલે એકવાર એ ચેપ્ટર થઈ જાય. થોડો ચાર્ટ સમજો. મુક્ત જીવના બે ભેદ કયા? બે ભેદ કર્યા મુક્ત જીવના. મુક્ત જીવના બે ભેદ કયા થાય? મુક્ત જીવના બે ભેદ, આ તો બહુ સરળ પ્રશ્ન છે. અરિહંત અને સિદ્ધ. અરિહંત અને સિદ્ધ. અરિહંત પરમાત્માના પાછા બે ભેદ. અગેન તમને સમજાય છે? આપણે હમણાં કોના ભેદ કરી રહ્યા છીએ? મુક્ત જીવ. મુક્ત જીવ એટલે જે સંસારથી મુક્ત થઈ ગયો, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી જે સર્વથા મુક્ત થઈ ગયા છે સિદ્ધ પરમાત્મા. પોઈન્ટ સમજાય છે? અને એનાથી મુક્ત નથી થયા, પરંતુ પૂર્ણ વિતરાગી સર્વજ્ઞ થઈ ગયા છે એ અરિહંત ભગવાન. અરિહંત ભગવાનના પાછા બે ભેદ છે. કોઈને ખ્યાલ છે બે ભેદ કયા છે અરિહંત ભગવાનના? વેરી ગુડ. સંયોગ કેવડી અને અયોગ કેવડી, બરાબર. અરિહંત ભગવાન હજી ગુણસ્થાનમાં આવશે. ખ્યાલ આવે છે? અરિહંત ભગવાન હજી ગુણસ્થાનમાં આવશે. 13મું ગુણસ્થાન અને 14મું ગુણસ્થાન એ અરિહંત ભગવાન. તો સંયોગપણું 13મું ગુણસ્થાન છે અને 14માં ગુણસ્થાનમાં જયારે જીવ પહોંચે છે, પ્રવેશ પામે છે, ત્યારે કોઈ પણ પ્રકારનો યોગ એટલે કે આત્માના પ્રદેશનું કંપન ત્યાં નથી, એટલે અયોગપણું ત્યાં છે. આટલી વાત સમજાય? ખ્યાલ આવે? તો પણ હા, 14માં ગુણસ્થાનમાં અયોગપણું છે, આત્માના પ્રદેશોનું કંપન ત્યાં સ્ટોપ થઈ ગયું. તો તમે કહેશો તો પછી ગુણસ્થાનમાં કેમ છે? યોગ રહીત થઈ ગયા ને? યોગ રહીત થઈ ગયા. કશાય રહીત તો પહેલા થઈ ગયા હતા, મોહ રહીત તો એની પહેલા થઈ ગયા હતા, પછી કશાય રહીત થયા. આર યુ ગેટિંગ? પછી જે જ્ઞાન દર્શન અને વીર્યનું અધુરાશ હતું એનાથી પણ રહીત થઈ ગયા. પહેલા મોહ રહીત થયા, સમજાય છે ક્રમ? પહેલા મોહ રહીત થયા, પછી કશાય રહીત થયા, પછી જ્ઞાન દર્શન વિર્યની અધુરાશ હતી, અધુરાશ રહીત થઈ ગયા, કેવળ જ્ઞાન થઈ ગયું. વિતરાગતા પહેલા થઈ, સમ્યક દર્શન થયું, વિતરાગતા થઈ, કેવળ જ્ઞાન થયું, થઈ ગયું, બરાબર. અને હવે 13માં ગુણસ્થાન સુધી યોગ હતો, તો હવે 14માં ગુણસ્થાનમાં યોગ રહીત પણ થઈ ગયા. યોગ રહીત પણ થઈ ગયા તો પછી હજી ગુણસ્થાનમાં કેમ છે? મારો પ્રશ્ન સમજાય છે? યોગ રહીત થઈ ગયા તો 14માં ગુણસ્થાનમાં કેમ છે? ભલે 14માં ગુણસ્થાનનો કાળ બહુ અલ્પ છે, ભલે 14મા સ્થાનનો કાળ બહુ અલ્પ છે તો પણ છે ને. હવે એનું કારણ કર્ણનિયમ શું કહે છે કે અજીન પ્રતિજીવી ગુણો જે છે એ પ્રતિજીવી ગુણો અજીન પ્રગટ નથી થયા. અજીન ચાર અઘાતી કર્મનો ઉદય છે. હજીન ત્યાં અસિદ્ધત્વ નામનો ઓદિક ભાવ છે. એટલે માટે હજીને દશામાં એ જીવ છે. આટલી વાત સમજાય છે. અને જ્યારે એનો પણ અભાવ થઈ જશે, પ્રતિજીવી ગુણો પ્રગટ થઈ જશે, ચાર અઘાતી કર્મનો અભાવ થઈ જશે, કોઈ અસિદ્ધત્વ નામનો ઓદિક ભાવ છે, એ અસિદ્ધત્વ નામનો ઓદિક ભાવ પણ અગર વયો જશે જે સમય, તો એ સમયે જીવ કેવો થઈ જશે? ગુણસ્થાનાતીત થઈ જશે. તો આ મુક્ત જીવની ચર્ચા આપણે કરી બરાબર. હવે સંસારી જીવના પેલા ભેદ પ્રભેદ આખા સમજી લઈએ અને પછી આપણે થોડી ચર્ચા 11મા સૂત્રથી કરીએ બરાબર છે. 11મું સૂત્ર હમણાં સ્ક્રીન ઉપર આવશે, પણ એની પહેલા આપણે જરા ભેદ પ્રભેદ જોઈ લઈએ. બધાને ખ્યાલ છે, એકવાર આપણે એનું રિવિઝન કરીએ છીએ, કારણ કે આગળ ઘણા બધા સૂત્ર આ સંબંધીની ચર્ચા લઈને છે બરાબર. હવે સંસારી જીવ, સંસારી જીવના બે ભેદ કર્યા. સંસારી જીવના કયા બે ભેદ કર્યા? અહીંયા કહી રહ્યા છે એની પહેલાના આપણે થોડા ભેદ સમજીએ. કયા કયા બે ભેદ? સ્થાવર અને ત્રસ બરાબર છે. સ્થાવર અને ત્રસ બરાબર. હવે જે સ્થાવર જીવ છે એ સ્થાવર જીવના પાછા પાંચ ભેદ કર્યા. પહેલા આપણે ભેદ પ્રભેદ સમજીએ પછી એનું થોડું સ્વરૂપ સમજો. સ્થાવર જીવના પાંચ ભેદ થયા, પૃથ્વી કાય, અગ્નિ કાય, જલ કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય. આની પણ થોડી ચર્ચા મારે કરવી છે બરાબર છે. પેલા ભેદ પ્રભેદ સમજો જરા, બધા ખ્યાલ આવે છે? પૃથ્વી કાય, અગ્નિ કાય, જલ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય. વનસ્પતિ કાયના પાછા બે ભેદ છે, ખ્યાલ આવે છે? સાધારણ વનસ્પતિ અને પ્રત્યેતુ વનસ્પતિ. કોઈને એનું કઈ સ્વરૂપ ન સમજાય તો પૂછજો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સાધારણ. આપણે એની ચર્ચા એક એક લાઈનમાં કરીએ. ઓકે, ચલો કરીએ. સાધારણ અને પ્રત્યેક, પેલા ભેદ પ્રભેદ સમજો. સાધારણ અને પ્રત્યેક, પછી પ્રત્યેક વનસ્પતિના પાછા બે ભેદ છે. સ્વપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. આ ખબર છે બધાને? આ શું છે? વનસ્પતિના બે ભેદ આપણે કર્યું છે. ચલો આપણે એનું રિવિઝન કરીએ. પેલા આટલું ચાર્ટ થઈ ગયું, આટલું ચાર્ટ થઈ ગયું. શું વાત આવી? સંસારી જીવના બે ભેદ, સ્થાવર અને ત્રસ. ચલો ત્રસ જીવ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌ ઇન્દ્રિય, પંચેન્દ્રિય ત્રસ જીવ છે. પેલા ભેદ પ્રભેદ જુઓ. પંચેન્દ્રિય જીવના પાછા બે ભેદ છે, સંજ્ઞી અને અસંજ્ઞી. એ આ 11 નંબરનું સૂત્ર છે. આટલી વાત સમજાઈ બરાબર છે? શું વાત આવી હમણાં સુધી? સંસારીના બે ભેદ કયા કયા બે ભેદ? સ્થાવર અને ત્રસ. સ્થાવર નામ કર્મનો ઉદય જે જીવોને હોય, નામ કર્મ છે ને અગાતીમાં નામ કર્મ, એની 93 પ્રકૃતિ છે. તો સ્થાવર નામ કર્મ 93 નામ કર્મની પ્રકૃતિમાંથી એક પ્રકૃતિ છે. તો જે જે જીવોને સ્થાવર નામ કર્મનો ઉદય હોય છે એ જીવ સ્થાવર જીવ છે. કર્મની અપેક્ષાએ વાત કરો તો જે જે જીવોને ત્રસ નામ કર્મનો ઉદય હોય છે એ જીવ ત્રસ જીવ છે બરાબર. અચ્છા હવે આગળ, સ્થાવર જીવને કેટલી ઇન્દ્રિય હોય? એક ઇન્દ્રિય હોય. એક જ ઇન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિય છે. સ્થાવર જેટલા પણ ભેદ છે, સ્થાવર જીવના જેટલા ભેદ છે, પૃથ્વી અગ્નિ વાયુ વનસ્પતિ, પૃથ્વી અગ્નિ જળ વાયુ વનસ્પતિ, આ બધા જીવ એક ઇન્દ્રિય છે. એક ઇન્દ્રિય બરાબર છે. આટલી વાત સમજાઈ? તો આટલા ભેદ થઈ ગયા. હવે એ જે સ્થાવર જીવ છે, એક ઇન્દ્રિય જીવ છે, એના પાછા બે ભેદ કરો. કયા બે ભેદ? સાધારણ પ્રત્યેક તો વનસ્પતિના છે. જો તમે ચાર્ટમાં ગડબડ નહીં કરતા, સ્થાવર ઉપર ફોકસ કરો. હવે ત્રસ ભૂલી જાઓ, બીજું બધું ભૂલી જાઓ, સ્થાવરને ફોકસ કરો. સ્થાવર ઉપર ફોકસ કરો. તો સ્થાવરના પાંચ ભેદ છે ને, પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ, વનસ્પતિ. આ પાંચ મૂળ ભેદ છે. વનસ્પતિના બે ભેદ કર્યા સાધારણ પ્રત્યેક, પ્રત્યેકના બે ભેદ કર્યા સ્વપ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત. આટલી ચર્ચા થઈ ગઈ. હવે ઓવરઓલ આ એક જે સ્થાવર છે એ સ્થાવરના પાછા બે પ્રકારે ભેદ થાય છે. સ્થાવર એક ઇન્દ્રિય સ્થાવર, એમાં બે ભેદ છે, સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ અને બાદરના ભેદ ખાલી એકેન્દ્રિય જીવમાં છે, બીજા કોઈ જીવમાં નથી. સમજો જરા, ન સમજાય તો પૂછજો ને, ન સમજાય તો મૂંઝાતા નહીં. અગેન સૂક્ષ્મ અને બાદર ભેદ, સૂક્ષ્મ અને બાદર. આપણે છે ને નેક્સ્ટ વીક IMPC અહીંયા છે ને, એમાં આપણો પાર્લા મંદિરનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ મેકિંગ પણ એક કોમ્પિટિશન છે, પ્રોજેક્ટ મેકિંગ. તો પ્રોજેક્ટ મેકિંગ ને કોમ્પિટિશનમાં આપણે કયો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે? હમણાં આટલા દિવસોથી બધા મહેનત કરી રહ્યા છે આપણા બહેનો, સવારથી લઈને સાંજ સુધી. એ પ્રોજેક્ટ છે 14 જીવ સમાસો. આ અરે અદભુત પ્રોજેક્ટ થઈ રહ્યો છે, એનું કામ ચાલી રહ્યું છે નીચે. 14 જીવ સમાસ સંબંધી આખું પ્રોજેક્શન બતાવવાના છે. તો આપણે આ ચર્ચા આજે એની જ કરીએ છીએ, કારણ કે કુદરતી સૂત્ર પણ એ જ આવ્યા છે. આર યુ ગેટિંગ? 14 જીવ સમાસ સમજાય કે સમાસ એટલે જીવોનો સમૂહ. જો 14 ગુણસ્થાન છે અલગ, 14 માર્ગના સ્થાન છે અલગ, અને 14 જીવ સમાસ છે અલગ. સમાસ એટલે જીવોનો સમૂહ. તો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય. એકેન્દ્રિય જીવ, એના બે ભેદ કર્યા. 14 જીવ સમાસમાં એના બે ભેદ કર્યા, સૂક્ષ્મ અને વાદળ. એકેન્દ્રિયમાં સૂક્ષ્મ વાદળનો ભેદ છે. અગેન લેટ મી રિપીટ અગેન એન્ડ અગેન, એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અને વાદળ છે. વોટ ઇઝ સૂક્ષ્મ એન્ડ વોટ ઇઝ વાદળ? આ બેનો રોજ બોલે છે નીચે. આ બધી પર્યાયમાં આપણે જવાનું નથી હવે, આ બધી પર્યાયમાં આપણે જવાનું નથી હવે, સમજાય છે? એટલે આ બધી પર્યાય સંબંધી આપણે જ્ઞાન કરાવીએ છીએ, જ્ઞાન કરીએ છીએ, પણ એની સાથે સાથે એ જ્ઞાન કરીએ છીએ કે આ બધી પર્યાય થઈ ગઈ, ભલે અનંતકાળ થઈ ગઈ થઈ ગઈ. કૃપાળુદેવ કહે છે ને કે આ આત્માને જે પરિભ્રમણ થવાનું હતું એ થઈ ગયું, પરંતુ હવે આ આત્માને આગળ પરિભ્રમણ નથી. સમજાય છે? ખ્યાલ આવે છે? આખું વૈરાગ્ય પ્રધાન આખો વિષય છે, જ્ઞાન સાથે વૈરાગ્ય. આ એક એક ભેદ સમજીને કંઈક નોલેજ નથી વધારવાનું, આ એક એક ભેદ સમજીને એ સમજવાનું છે કે આપણે આ એક એક પર્યાયમાં અનંતવાર અનંતકાળમાં અનંતવાર ગયા. ચલો આગળ. તો આપણે શું વાત કરી? એકેન્દ્રિય જીવ જે છે એના આપણે 5 ભેદ તો કર્યા. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ, વનસ્પતિના 2 ભેદ કર્યા, સાધારણ પ્રત્યેક, પ્રત્યેકના 2 ભેદ કર્યા, સપ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત, એના પર હું આવું છું. પણ અલગ રીતે પાછા 2 ભેદ કર્યા, સૂક્ષ્મ અને બાધક. વોટ ઇઝ સૂક્ષ્મ એન્ડ વોટ ઇઝ બાધક? બધી ચર્ચા આગમોમાં છે. વોટ ઇઝ સૂક્ષ્મ? તો કે એવા સૂક્ષ્મ એકેન્દ્રિય, નોટ ઓનલી નિગોલ, પૂરા એકેન્દ્રિયના પાછળ ભેદમાં સૂક્ષ્મ ભેદ છે. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ. પૃથ્વી સૂક્ષ્મ, પૃથ્વી કાય સૂક્ષ્મ, અગ્નિ કાય સૂક્ષ્મ, વાયુ કાય સૂક્ષ્મ, જળ કાય અને સૂક્ષ્મ વનસ્પતિ કાય, આખા લોકમાં ઠસાટસ ભરેલા છે. અરે પ્રભુ, ત્રસનાળીમાં તો ખાલી ત્રસ જીવ રહે છે, અને ત્રસનાળી તો 343 ગણરાજુ પ્રમાણ જે આખા લોકનું ક્ષેત્ર છે, એ આખા લોકના 343 ગણરાજુ પ્રમાણ આખા લોકના ક્ષેત્રમાં ત્રસનાળી તો કુછ કમ લાંબી કહો તો કુછ કમ 14 રાજુ ઓછી, 13 રાજુથી વધારે, 14 રાજુથી ઓછી. 14 રાજુ લઈ લો હમણાં સમજવા માટે, તો લાંબી 14 રાજુ, પોળી 1 રાજુ, સમજાય? અને ડેપ્થ 1 રાજુ, પોળી 1 રાજુ, ડેપ્થ 1 રાજુ અને લાંબી 14 રાજુ. આટલા જ ક્ષેત્રમાં, લોકાકાશના આટલા ક્ષેત્રમાં ત્રસ જીવો રહે છે. એની બહાર લોકાકાશમાં પણ તમે જુઓ તો સૂક્ષ્મ સ્થાવર જીવોથી આખો એ લોકાકાશ ભરેલો છે. અને એમાં કેટલા જીવો છે? અનંત જીવો, સૂક્ષ્મ સ્થાવર. કારણ કે ત્રસ તો 2 ઇન્દ્રિયથી ચાલુ થશે, ત્રસનાળીમાં છે, ત્રસનાળીમાં ત્રસ જીવ રહે છે, તો બહાર કોણ છે? સ્થાવર. આખી દુનિયા સ્થાવરની છે. અલોક નહીં. અરે અલોકમાં જીવ ક્યાં છે? અલોક નહીં ભાઈ, અલોક નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, અલોક નહીં, સમજો, એટલે જ કહું છું, સમજો. અલોક નહીં, અલોકમાં તો કોઈ જીવ જ નથી. અલોકમાં તો આકાશ સિવાય કોઈ તો જીવ જ નથી. હું તો તમને લોકની વાત કરું છું. ત્રસ જીવ લોકાકાશમાં જ છે, ત્રસ જીવ ત્રસનાળીમાં છે. લોકાકાશમાં ત્રસનાળીને છોડી દો, એટલા એરિયાને છોડી દો, તો બાકીનો આખો એરિયા લોકાકાશને ફોકસ કરો, તો એ લોકાકાશમાં ખાલી સૂક્ષ્મ સ્થાવર જીવો છે. બાદર પણ નહીં, સૂક્ષ્મ સ્થાવર. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે આર પણ જે જઈ શકે, રોકાય રોકાય નહીં, કોઈથી મરે નહીં, કોઈથી બાધા ન પહોંચે ને, એનું આયુષ્ય હોય, જન્મ મરણ, એનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ સૂક્ષ્મ શરીર હોય, એ લઈને જીવ હોય. શરીર તો હોય, કારણ કે સંસારી જીવ છે. આર યુ ગેટિંગ? સમજાય છે તમને? ત્રસનાળીની બહાર ખાલી કેન્દ્રીય, ત્રસનાળીની બહાર ખાલી સ્થાવર જીવો છે. અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ અને પૃથ્વી બધા. અચ્છા, તો ત્રસનાળીમાં છે કે નહીં? અરે ત્રસનાળીમાં તો છે જ ને, આખા લોકમાં ટસાટસ ભરેલા છે. અહીંયા મારા તમારી વચ્ચે છે કે નહીં? સૂક્ષ્મ, એકેન્દ્રિય, સ્થાવર, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ, એક ઇન્દ્રિયને ધારણ કરીને અનંત જીવ અહીંયા પણ છે. બોલો, ટસાટસ ભરેલા છે. ઓનલી એક ઇન્દ્રિય. આ વેક્સિન ની વાત કરી ને પહેલા ક્લાસમાં, વેક્સિન, આ વેક્સિન કોને લાગશે બોલો? આ ભેદિયાનું વેક્સિન, આ સમ્યક દર્શનનું વેક્સિન, આ કોને લાગશે? આ એકેન્દ્રિયને નહીં લાગે, વિકલેન્દ્રિયને આ વેક્સિન નહીં લાગે, કામ નહીં આવે, લાગશે જ નહીં. અસંધિ પંચેન્દ્રિય સુધીના જીવોને આ વેક્સિન ભેદિયાનું નહીં લાગે, કારણ કે મન નથી. 11મું સૂત્ર. આમ સમજો ભાતને, સમજાઈ ગયો ભેદ? સૂક્ષ્મ બાદર. કોઈ શરીરના આશ્રય રહે, એકેન્દ્રિય એ સાવર, એને કહેવાય બાદર. કોઈ એક શરીરના આશ્રય, એક બટેટું છે ને, એક બટેટું એ બાદર, બાદર શરીર છે, બાદર શરીર. એક બટેટું છે, એક કાંદો છે, આદુ છે, લસણ છે, લસણ ડુંગળી છે, આ બાદર શરીર છે. એક શરીર છે બાદર, એક શરીર. એ બાદરના આશ્રય કેટલા નિગોદ્યા છે? અનંત. એને એને કહેવાય બાદર નિગોદ, એને કહેવાય બાદર. તમને સમજાય છે? આ એક બટેટાના આશ્રય અનંત જીવો છે, એ બાદર. જે કોઈના આશ્રય રહે એ બાદર, જે કોઈના આશ્રય ન રહે એ સૂક્ષ્મ. આખી વાત સમજાઈ? ઘણી બધી ચર્ચા છે, આગળ આવશે, પરંતુ હું તો થોડી તમને એક ભૂમિકા બાંધું છું. સૂક્ષ્મ બાદર થઈ ગયા. આ ભેદ કોનામાં છે? ખાલી એકેન્દ્રિય, બરાબર છે, એકેન્દ્રિય સ્થાવરમાં. તો એકેન્દ્રિય, પછી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌ ઇન્દ્રિય અને વિકલેન્દ્રિય કહેશું. તો ત્રણ ભેદ કરી નાખો, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય. ત્રણ ભેદ થઈ ગયા. સૂક્ષ્મ બાદર સમજાઈ ગયું? કોઈ સમજાય છે? હવે આમાં શું ના સમજાયું? વનસ્પતિમાં સમજાયું, સાધારણ અને પ્રત્યેક સમજાઈ ગયું. પ્રત્યેક, પ્રત્યેક, સાધારણ અને પ્રત્યેક. તો વનસ્પતિમાં જે સાધારણ છે ને, સાધારણ એ નિગોદ છે, ટોટલ સાધારણ નિગોદ છે. હવે નિગોદના જીવ કોઈ શરીરના આશ્રય રહે છે તો બાદર, અને એ નિગોદના જીવ શરીરના આશ્રય નથી લેતા અને લોકમાં રહે છે તો એ સૂક્ષ્મ. તમને સમજાય છે? બરાબર છે. તો સ્થાવર અને સોરી, આપણે વનસ્પતિમાં સાધારણ અને પ્રત્યેક. તો સાધારણ વનસ્પતિ ઇઝ ટોટલ નિગોદ. અગેન અગેન, સાધારણ વનસ્પતિ, રૂપાબેન સમજાય છે? સાધારણ વનસ્પતિ ઇઝ ટોટલ નિગોદ. હવે એ નિગોદ કોઈ નિગોદિયા જીવો કોઈ શરીરના આશ્રય રહે તો એ બાદર, વેરી ગુડ. અને એ અગર લોકમાં ઠસાટસ ભરેલા છે તો સૂક્ષ્મ. પછી એ નિગોદના બહુ બધા પાછા ભેદ છે. નિત્ય નિગોદ, ઇતર નિગોદ, અક્ષય અનંત નિગોદ, આર યુ ગેટિંગ? તો એ બધા ભેદ પણ છે. પણ સાધારણ એટલે નિગોદ, અને પ્રત્યેક એટલે, પ્રત્યેક એટલે અહીંયા શું કીધું? એક શરીરના આશ્રય અનંત જીવ છે. અનંત જીવ સમજાય છે? આપણે બોલીએ છીએ અનંત જીવ, પણ એનું ભાવવાસન કરો. એક બટેટું લો કે છે ને ઘણી વાર, એક બટેટું લો, એક ટોચ ઉપર, નીડલની ટોચ ઉપર એનો એક કણ લો. હું બાદર નિગોદની વાત કરું, બાદર, બાદરની વાત કરું છું. એનો એક કણ લો, એક કણ. થોડી વાત કડક આવશે પણ ખરાબ નહીં લગાડતા ને, અન્યથા નહીં લેતા. સમજો શું કહેવા માંગુ છું? એનો એક એક નીડલ ઉપર, એક ટોચ ઉપર હને જેટલો બટેટાનો કણ આવે છે. હવે હું એક કર્ણયોગમાં નથી જતી, એમાં કેટલી બધી વાતો છે, પરંતુ આપણે લાસ્ટ પોઈન્ટ ઉપર આવી જઈએ કે એ એક કણમાં અસંખ્યાત તો શરીર છે, અને એક એક શરીર, હવે એક કણમાં ઇમેજિન કરો, આ બધું ઇમેજિન કરો, અને એક એક કણમાં અસંખ્યાત તો નિગોદના શરીર છે. શરીર, એક શરીરને લો, એક શરીરને લો, અને એ એક શરીર નિગોદના એક શરીરમાં આજ સુધી જેટલા થઈ ગયા, થઈ રહ્યા છે ને થશે ભવિષ્યમાં, એના કરતા અનંત ગુણા વધારે જીવ એ એક ઔદારિક શરીરમાં છે. સમજાય છે તમને? જીવ રાશિ કેટલી છે સમજાય છે? ક્યાંથી આવ્યા છે આપણે? કેટલી દુર્લભતામાંથી આવ્યા છે આપણે? 6 મહિના આ સમયમાં 608 જીવ એ નિત્ય નિગોદમાંથી નીકળે છે. એ 608 એટલે ઇટ ઇઝ નથિંગ, નથિંગ, નથિંગ. 608 ની સંખ્યા તો, અને એમાં આપણો નંબર લાગ્યો, અને ઉત્તર ઉત્તર કેટલી દુર્લભતાને પાર કરી કરી કરીને આપણે આજે ક્યાં બેઠા છે. એ દુર્લભતાને સમજશું ને, તો એ દુર્લભતાને સમજતા પણ રૂવટ આવવા થાય. વી કેનોટ અફોર્ડ ટુ વેસ્ટ ધીસ ભવ. આ બધા કશાયમાં તો સમજાયું, આટલી સમજાયું. તો ક્યાં આવ્યા આપણે? ક્યાં આવ્યા અગેન? ક્યાં આવ્યા આપણે? સાધારણ અને પ્રત્યેક. તો એક શરીરના આશ્રય અનંત જીવ રે, નિગોદના એ સાધારણ, અને હવે પ્રત્યેક વનસ્પતિ એટલે, પ્રત્યેક વનસ્પતિ એટલે એક શરીરના આશ્રય એક જીવ, એનો સ્વામી એક, એ પ્રત્યેક. બરાબર છે. હવે એના પાછા બે ભેદ કર્યા, હવે સમજો જરા, એના પાછા બે ભેદ કર્યા. કયા બે ભેદ કર્યા? સપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત. હવે સપ્રતિષ્ઠિત શું છે? જો બધું યાદ ન રહે તો પણ મૂંઝાતા નહીં, ખાલી સામે એકવાર સાંભળી લો ખાલી વિષયને. સપ્રતિષ્ઠિત પ્રત્યેક એટલે કે એક શરીરના આશ્રયે અગર જેટલો સમય માટે, સાંભળજો, જયારે ગ્રો થાય છે, જયારે ગ્રો થાય છે તો એ જેટલા સમય માટે, એવું પણ બને છે ઘણી ઘણી વનસ્પતિઓમાં એકદમ કુમળી કાકડી હોય, પણ સમજાય છે એવી, એવા બધા જે વેજીટેબલ્સ હોય જયારે ગ્રો થતા હોય ત્યારે એક શરીર છે ભલે, પણ એના આશરે અનંત નિગોદ્યા જીવ રહે છે. એ સમય સુધી એ વનસ્પતિને સપ્રતિષ્ઠિત પ્રત્યે કહેવાશે. પછી ગ્રો થતા કરતા એ નિગોદ્યા જીવ ઓટોમેટિક બધા નીકળી જશે, પછી એ ફૂલ ગ્રો થઈ જશે, તો એ જ વનસ્પતિને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહેવાશે જેમાંથી નિગોદ્યા જીવ નીકળી ગયા. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? આર યુ ઓલ ફોલોઈંગ? આર યુ ઓલ વિથ મી? સમજાય છે બેટા? સમજાય છે બધાને? સમજાય છે તમને? ખ્યાલ આવે છે વિષય આખો? ચલો, કેટલી વાત થઈ ગઈ, કેટલા વર્ડ થઈ ગયા? પહેલો વર્ડ થયો સ્થાવર, બીજો વર્ડ થયો ત્રસ, સ્થાવરમાં થયા પાંચ ભેદ, વનસ્પતિના થયા બે ભેદ. બે ભેદ થયા વનસ્પતિના, સાધારણ અને પ્રત્યેક. અન્ડરસ્ટુડ વોટ ઇઝ સાધારણ? અન્ડરસ્ટુડ વોટ ઇઝ પ્રત્યેક? ઓકે. સપ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત સમજાયું? ઓકે. સૂક્ષ્મ બાદર સમજાયું? ઓકે. આટલી વાત થઈ ગઈ. પછી આપણે વિકલ ઇન્દ્રિય પર આવ્યા. વિકલ ઇન્દ્રિયમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય, બરાબર છે. તો આ બે ત્રણ ચૌ ઇન્દ્રિય વાળા જીવો વિકલ ઇન્દ્રિય છે. પછી પંચેન્દ્રિયમાં બે ભેદ થયા, સંગી અને અસંગી. તો આને લાઈનમાં મૂકો તો ટોટલ કેટલા ભેદ થશે? સાત થશે ને. એક ઇન્દ્રિયના સૂક્ષ્મ બાદર, પંચેન્દ્રિયના સંગી અસંગી, અને વચ્ચે ત્રણ, તો બે બે ચાર, વચ્ચે ત્રણ સાત. આ બધાના બે બે ભેદ કરવાના, પર્યાપ્ત અને અપર્યાપ્ત. તો એમ થશે 7 × 2 = 14. તો આ 14 છે જીવ સમાસ. હવે વોટ ઇઝ પર્યાપ્ત? એની પહેલા એક વાત ખાલી કરું, એની પહેલા એક વાત ખાલી કરું છું. જો હવે આપણા પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ, વનસ્પતિ બોલ્યા ને, થોડી વાત સૂક્ષ્મ છે, સાંભળજો. તમારા પ્રોજેક્ટમાં કોઈ તમારે બતાવવાનું નથી, પણ સમજો. ચાર વાત કરું છું અને આ બધામાં લાગુ પડશે, હું પૃથ્વી પર લગાડું છું. હવે આપણે પર્યાપ્ત અપર્યાપ્તની વાત કરવાની છે થોડી. એની પહેલા આપણે જે સ્થાવરના પાંચ ભેદ કર્યા ને, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ, એમાં પાછા ચાર ચાર રીતે સમજાવે છે. પૃથ્વીને ચાર રીતે સમજાય છે, અગ્નિને ચાર રીતે. હું એક પર ગઠિત કરીશ, તમે બધા પર સમજી લેજો. તમને બધાને સમજાય છે? આર યુ ઓલ વિથ મી? બરાબર. હવે જો સૌથી પહેલા કહે છે, એક મિનિટ, હા, બીજો, હા, જો શું કહે છે. સૌથી પહેલા ચાર શબ્દ સમજો. પૃથ્વી, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇન જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. ઓકે. સૌથી પહેલા શબ્દ આવ્યો પૃથ્વી. થોડો કર્ણાનિયોગ ને જ્ઞાન પ્રદાન વિષય છે. પછી આવી વાત પૃથ્વી જીવ. શું વાત આવી? પૃથ્વી જીવ. પહેલી વાત શું આવી? પૃથ્વી. પછી પૃથ્વી જીવ. પછી વાત આવી પૃથ્વી કાયિક, કાયિક. અને પછી વાત આવે પૃથ્વી કાય. સમજાય છે? ચારમાં અંતર શું વાત આવી? પહેલા પૃથ્વી, અહીંયા લખ્યું છે પૃથ્વી, સામાન્ય સામાન્ય વાત કરીએ, પૃથ્વી આ પૃથ્વી છે ને, પૃથ્વી. પછી જો પૃથ્વી, પૃથ્વી જીવ. બહુ સરસ વાત છે, સમજો. વિઘ્ન ગતિ કા જીવ, કોઈ પહેલાની પર્યાયમાં આયુ પૂરું થઈ ગયું અને હવે પૃથ્વી, પૃથ્વી જીવ બનવાનો છે. પૃથ્વી કાય. આર યુ ગેટિંગ? હેડિંગ ટુવર્ડ પૃથ્વી ના જન્મ તરફ. તો વિગ્રહ ગતિ કા જીવ, જો પૃથ્વી મેં જન્મ લેને જા રહા હૈ. ક્યાં છે હમણાં? ક્યાં છે હમણાં? વિગ્રહ ગતિ. યુ અન્ડરસ્ટેન્ડ વિગ્રહ ગતિ? તમને બધાને સમજાય છે ભાઈઓ? વિગ્રહ ગતિ સમજાય છે? વિગ્રહ ગતિ ખ્યાલ આવે છે કે એક ગતિમાંથી બીજી ગતિમાં પહોંચે એની વચ્ચેનો જે સમય છે વિગ્રહ ગતિ. તો વિગ્રહ ગતિ કા જીવ, જો પૃથ્વી મેં જન્મ લેને જા રહા હૈ, એને કહેવાય પૃથ્વી જીવ. સમજાઈ વાત? બરાબર. હવે જો પૃથ્વી કાયિક, 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 બરાબર. પૃથ્વી રૂપી શરીર કે સંબંધ સે યુક્ત, પૃથ્વીના શરીરમાં આવી ગયો એને પૃથ્વીનું શરીર ધારણ કર્યું. હું આ વાંચતી હતી ટીકાઓ, સર્વાર સિદ્ધિ આદિ ટીકાઓ કાલે વાંચતી હતી. આ સૂત્રને લઈને તમે આનો વિસ્તાર જોશો તો તમારા પગની નીચેથી જમીન ખસી જશે. આ પૃથ્વી કાયિકના કેટલા કેટલા ભેદ બતાવ્યા, અગ્નિ કાયના કેટલા ભેદ, જલ કાય કેટલા પ્રકારના, વનસ્પતિ કાય કેટલા પ્રકારના, સમજાય, વાયુ કાય કેટલા પ્રકારના, એ બધાના પ્રકાર એક એકના પ્રકાર અંદર 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 પાછા બતાવ્યા. પણ આપણે એટલું નથી જતા, તમને અગર જોશે તો જોજો તમે આમાં બધું વાંચો. તો શું કીધું કે પૃથ્વી પૃથ્વી રૂપી શરીર કે સંબંધ સે યુક્ત હો ગયા, એને કહેવાય પૃથ્વી કાયિક. આટલી વાત સમજાવી બરાબર. એટલે શરીર મળી ગયું, શરીર મળી ગયું, જીવ અલગ અને શરીર અલગ. એને શરીર કયું ધારણ કર્યું? પૃથ્વીનું, પથ્થરનું. અલગ અલગ પ્રકારના શરીર અને એના ભેદ પ્રભેદ બતાવ્યા છે, સમજાય છે. હવે જો આ શું થયું? પૃથ્વી કાયિક, પહેલા પૃથ્વી, પછી પૃથ્વી જીવ, પછી પૃથ્વી કાયિક, અને છેલ્લો ભેદ આવ્યો પૃથ્વી કાય. પૃથ્વી કાય એટલે, પૃથ્વી કાય એટલે કે એ જે શરીરમાં હતો, પૃથ્વી પૃથ્વીના શરીરમાં હતો, એ શરીરમાંથી એને આયુષ્ય પૂરું થઈ ગયું અને નીકળી ગયો, અને હવે એ મૃતક શરીર છે એને પૃથ્વી કાય કહેવાય. સમજાય છે? આ શું છે? આ બધું આપણે પહેરીએ છે, કાય છે, કાય. પોઈન્ટ સમજાય છે? પાછું પૃથ્વી કાયિક જીવ દ્વારા છોડા ગયા શરીર જેમાંથી જીવ નીકળી ગયા, પણ હજી પૃથ્વી છે. પોઈન્ટ એ શરીર છે, જીવ નીકળી ગયો પણ શરીર છે, મૃતક શરીર, મૃતક શરીર છે. બોલો, પછી એની આગળ પર્યાય બદલાઈ જશે શરીરની, પણ કારણ કે પૂતગલ છે, પરમાણુ છે, સ્કંદ છે, એની અવસ્થા બદલાઈ જશે. આટલી વાત સમજાઈ ગઈ? ઘણો કાળ રહેશે, જેટલો કાળ રહેવાનો હશે રહેશે, પછી બદલાઈ જશે. હવે આમાંથી શરીર નીકળી, આમાંથી આત્મા નીકળી જશે, પછી રહેશે ને બે ચાર દસ કલાક, પછી શું થાય છે? બોલો, એની પર્યાય બદલાઈ જશે. છે કે નહીં આખો વૈરાગ્ય પ્રધાન વિષય? આખો કેટલી વાર ગયા આ શરીરોમાં? બોલો, અનંત વાર. કેટલી વાર ધારણ કર્યા શરીર? અનંતવાર. સમજાયો વિષય આખો? સમજાઈ ગઈ આખી આખી જીવ સમાજ? ચૌદ જીવ સમાજ સમજાયા? આજ બધા પાંચેવમાં આવશે, પાંચેવમાં અહીંયા લખ્યું છે, અહીંયા કંઈક લખ્યું તું, મેં કાલે જ વાંચ્યું બરાબર. આ રીતે આ પાંચેવમાં પાંચ સ્થાવરો કે પ્રત્યેક કે ચાર ચાર ભેદ, પાંચ સ્થાવરો કે પ્રત્યેક કે ચાર ચાર ભેદ લેવાના બરાબર. બહુ બધા ભેદ પ્રભેદ થઈ ગયા. કન્ફ્યુઝન નથી થયું ને કોઈને? બધા સાથે છો બરાબર? આપણે સ્થાવરમાં ગયા, પાંચ ભેદ કર્યા, એમાં એકેન્દ્રિયના બે ભેદ કર્યા, સૂક્ષ્મ અને બાદર. પાછા એના પાંચ એકેન્દ્રિયના સ્થાવરના ભેદ કર્યા, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ. વનસ્પતિના બે ભેદ કર્યા, સાધારણ અને પ્રત્યેક. સાધારણ અને પ્રત્યેકમાં પ્રત્યેકના બે ભેદ કર્યા, સ્વપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત. અને એક એક સ્થાવરના પાછા ચાર અલગ અલગ રીતે ભેદ કરીને સમજ્યા આ વાત. આટલી વાત સમજાઈ? હવે આના પર જાઉં. પર્યાપ્ત કોઈને ખબર છે પર્યાપ્ત શું છે? ચલો એનો થોડો વિષય લઈએ. પર્યાપ્તિ કેટલી છે? જલ્દી બોલો, પર્યાપ્તિ કેટલી છે? તો કે પર્યાપ્તિ છ છે બરાબર છે. પર્યાપ્તિ કેટલી છે? તો કે પર્યાપ્તિ છ છે. આ પણ વિષય બહુ અઘરો છે, પણ આપણે થોડીક એની ચર્ચા કરીએ. છ પર્યાપ્તિ છે બરાબર છે. હવે આ છ પર્યાપ્તિ કઈ છે? તો સૌથી પહેલા તો એ આહાર. પહેલા તો પર્યાપ્તિ એટલે શું? પહેલા તો પર્યાપ્તિ એટલે શું બરાબર, એની ચર્ચા કરીએ બરાબર છે. પર્યાપ્તિ કોને કહેવાય? તો જો પર્યાપ્તિનો અર્થ છે, સાંભળજો જરા ધ્યાનથી, પર્યાપ્તિ, આ પર્યાપ્ત અપર્યાપ્ત શબ્દ સાંભળ્યા છે ને બરાબર, પર્યાપ્ત અને અપર્યાપ્ત. અને અપર્યાપ્તના પાછા બે છે. જો ઉપયોગ અહીંયા રાખજો જરા જરા હલતા નહીં, પાંચ મિનિટમાં પૂરું કરું છું મારે, એમ પૂરું કરવાનું છે જલ્દી. શું કીધું? પર્યાપ્ત અપર્યાપ્ત, પર્યાપ્ત અપર્યાપ્ત, અપર્યાપ્તના બે ભેદ છે પાછા. અપર્યાપ્ત જીવના બે ભેદ છે બરાબર છે. એક છે પહેલા પર્યાપ્તિ કોને કહેવાય, ચલો પર્યાપ્તિ કોને કહેવાય. પર્યાપ્તિનો અર્થ છે કાર્યરૂપ શક્તિ. પર્યાપ્તિનો અર્થ શું છે? કાર્યરૂપ શક્તિ. આ પર્યાપ્તિની શક્તિઓથી, આ પર્યાપ્તિની શક્તિઓથી સમજાવું છું તમને, પહેલા સાંભળો. આ પર્યાપ્તિની શક્તિઓથી જે પૂર્ણ બને છે એ પર્યાપ્તક. આ પર્યાપ્તિની શક્તિથી જે પૂર્ણ બને છે, સમજાય છે ને, આહાર વર્ગના સંબંધી પરમાણુઓને ગ્રહણ કરવાની આત્માની શક્તિ, દેટ ઇઝ પર્યાપ્તિ. અગેન શું કીધું, આહાર વર્ગના, ભાષા વર્ગના, મનોવર્ગના, સમજાય છે, શ્વાસોશ્વાસ આ બધા પરમાણુઓને ગ્રહણ કરવાની, ગ્રહણ કરવાની આને કેટલી પર્યાપ્તિ હોય માઇકને? જલ્દી બોલો, આ માઇકને કેટલી પર્યાપ્તિ પૂરી થાય? એકે ન હોય, કારણ કે આને કોઈ વસ્તુ ગ્રહણ નથી થતી. પણ આત્માને આ બધી પર્યાપ્તિ, આ બધા પરમાણુઓ વર્ગણાઓ ગ્રહણ થાય છે ને, તો એ ગ્રહણ કરવાની શક્તિ પૂર્ણ થવી છોએ છ પર્યાપ્તિના વર્ગણા એટલે પરમાણુઓને ગ્રહણ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કોઈ પરમાણુ, કોઈ વર્ગણા, કોઈ પૂતગલ આત્મામાં આવતું નથી, પરંતુ સંસાર દશામાં આ રીતની આખી વ્યવસ્થા અવસ્થા બને છે, જેના કારણે જન્મ મરણ થાય છે. સમજો વિષય ને. તો એ જે છ પર્યાપ્તિને પૂર્ણ કરવાની જે શક્તિ આત્માની છે એને પર્યાપ્ત કહેવાય. અને એ શક્તિ પ્રગટ તો થાય છે, ચાલુ તો થાય છે, પણ પૂરી નથી થતી. તમે સમજો, છોએ છ પર્યાપ્તિ ચાલુ તો થાય છે, ગ્રહણ કરવાની શરૂઆત તો થાય છે, પણ પૂર્ણ નથી થતી, એને અપર્યાપ્ત કહેવાય. આર યુ ગેટિંગ? આટલી વાત સમજાઈ? હવે છ પર્યાપ્તિ કઈ છે? જેના માધ્યમથી એ પરમાણુઓને ગ્રહણ કરીને આખો એ શરીરનું ડેવલપમેન્ટ થાય છે. પોઈન્ટ સમજાય છે? અસમાન જાતિ દ્રવ્ય પર્યાયની આખી રચના થાય છે. સમજાય છે, ખ્યાલ આવે છે? તો આહાર પર્યાપ્તિ બરાબર, પછી શરીર પર્યાપ્તિ, આ ક્રમ આ રીતે લખવાનો. કારણ કે આ રીતે જ પૂરી થાય, એક પછી એક પૂરી થાય, ચાલુ એક સાથે થાય. રેસમાં દોડે બધા બાળકો એક સાથે કે નહીં, પણ ડેડ લાઈન પર જે એન્ડ હોય એ તો પહોંચે અલગ અલગ ટાઈમે ને બેટા. આયુ ગેટિંગ? તમને સમજાય છે? તો ચાલુ તો એક સાથે થાય છે, પણ પૂરી અલગ અલગ ટાઈમે થાય છે. અગર પૂરી થઈ ગઈ, છોએ છ પૂરી થઈ ગઈ તો પર્યાપ્ત, અને પૂરી થયા પહેલા મરણ થઈ ગયું તો અપર્યાપ્ત. હવે અપર્યાપ્તના બે ભેદ છે, તમને કહી દો એટલે ક્યારેય કન્ફ્યુઝન ના થાય. બે શબ્દ આવે તો પેલા છ પર્યાપ્તિના નામ, પેલા પર્યાપ્તિ કોને કીધી એ વાત કરી રહ્યા, છ પર્યાપ્તિના નામ લખો. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ધીસ ક્રમ, ડોન્ટ મેસ ધ ક્રમ. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. ભાષા અને મન આ છોએ છ પર્યાપ્તિ ચાલુ થાય છે એક સાથે, અને પૂર્ણ થાય છે અલગ અલગ ટાઈમે. આ પૂર્ણ થવાનો ટોટલ ટાઈમ છે એક અંતર્મુહૂર્ત. એક અંતર્મુહૂર્તમાં ડિસિઝન, યા તો પર્યાપ્તિ પૂરી થઈ અને પર્યાપ્ત થઈ ગયો, યા તો પર્યાપ્તિ પૂરી ન થઈ એની પહેલા મરણ થઈ ગયું અને અપર્યાપ્ત થઈ. તમને બધાને ખ્યાલ આવે છે વિષય? સમજાય છે? હવે અપર્યાપ્તક જીવના બે ભેદ છે. અપર્યાપ્તક જીવના બે ભેદ છે. એ બે ભેદ કયા કયા છે? તો કે એ બે ભેદ છે નિવૃત્તિ અપર્યાપ્તક. શબ્દ સાંભળ્યા હશે, નિવૃત્તિ અપર્યાપ્તક અને લબ્ધ અપર્યાપ્તક. સાંભળ્યા છે? નામ નથી સાંભળ્યા, કઈ વાંધો નહીં, હમણાં સમજાઈ જશે. અપર્યાપ્તકના બે ભેદ, નિવૃત્તિ અપર્યાપ્તક અને લબ્ધ અપર્યાપ્તક. નિવૃત્તિ અપર્યાપ્તક કોને કહેવાય? તો જો સાંભળો, પેલા લબ્ધ લઈ લઈએ, પેલા લબ્ધ લઈ લે. લબ્ધ અપર્યાપ્તક એટલે કે ચાલુ થઈને છોએ છ, હવે જો આમાં પણ છોએ છ નહીં લેવાય એવરી કાંઈ, કારણ કે એકેન્દ્રિય જીવ છે. હા, વેરી ગુડ. એકેન્દ્રિય જીવ છે ને, ખાલી ચાર પર્યાપ્તિ છે. પહેલી ચાર એકેન્દ્રિય જીવને પહેલી ચાર પર્યાપ્તિ છે. ભાષા અને મન નથી, ભાષા અને મન નથી. બે ઇન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધીના જીવોને પાંચ પર્યાપ્તિ છે, કારણ કે મન નથી. તો બે થી લઈને ભાષા, ભાષા સ્ટાર્ટ ફ્રોમ બે ઇન્દ્રિય. તમને સમજાય ને? ભાષા સ્ટાર્ટ ફ્રોમ બે ઇન્દ્રિય. હવે આ બધાની બહુ બધી ચર્ચા ઘૂમી રહી છે માઇન્ડમાં, પણ લેતી નથી, વિષયથી વિશાળ થઈ જશે. તો ભાષા અને શું કીધું, બે ઇન્દ્રિય થી લઈને અસંગની સુધીના જીવોને પાંચ પર્યાપ્તિ, અને સંગની પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિ. હવે આટલી વાત સમજાય? એ વાત ભૂલતા નહીં કે આમાં કન્ફ્યુઝન થાય છે બધાને, એ વાત ભૂલતા નહીં કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંગની, અસંગની, એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અને બાદર આ સાત ભેદ કર્યા. આ સાતે સાત પ્રકારના જીવ પર્યાપ્તક પણ હોઈ શકે, અને આ સાતે સાત પ્રકારના જીવ અપર્યાપ્તક પણ હોઈ શકે. શું બોલો છો? હા, એક એક્ઝામ્પલ આપું. જેવી રીતના સંગની પંચેન્દ્રિય મનુષ્ય, સંગની પંચેન્દ્રિય મનુષ્ય મનુષ્ય કેન બી પર્યાપ્ત કોલસો એન્ડ અપર્યાપ્ત કોલસો. હા, જે ગર્ભ જ મનુષ્ય છે એ બધા નિયમથી પર્યાપ્ત પર્યાપ્ત ગર્ભ જ મનુષ્ય. પણ જે સમૂર્છન મનુષ્ય છે એ બધા નિયમથી અપર્યાપ્ત. મનુષ્ય છે મનુષ્ય, અસંખ્યાત સમૂર્છન મનુષ્ય છે સંખ્યામાં, અને 29 અંક પ્રમાણ ગર્ભ જ મનુષ્ય છે જે બધા પર્યાપ્ત છે. ભલે પછી કારણ કે આ પર્યાપ્તિ પૂરી થવામાં કેટલો ટાઈમ લાગે છે, એક મુહૂર્ત પોઈન્ટ પકડાય છે. ભલે પછી એ ગર્ભમાં આવીને ગર્ભ જ મનુષ્ય 1 મહિનો 2 મહિના 3 મહિનાનું આયુ લઈને આવે અને એમાં મરણ થઈ જાય એ વાત અલગ છે. પણ એ સંઘની પંચેન્દ્રિય ગર્ભ જ મનુષ્ય પર્યાપ્ત જીવનું મરણ થયું છે. એટલું ઓછું આયુષ લઈને આવ્યું છે, એટલા ઓછા આયુષ ધારણ કરીને પણ અનંતકાળ આપણે ભોગ કર્યા. અને જે સમૂર્છન મનુષ્ય છે બધા નિયમથી અપર્યાપ્ત. એક શું પણ સાંભળી લો, સમૂર્છન મનુષ્ય નિયમથી અપર્યાપ્ત હોવાના કારણે અને એનું આયુષ્ય શ્વાસનો 18મો ભાગ હોવાના કારણે એ સમૂર્છન મનુષ્ય અપર્યાપ્ત જે જીવ છે એ ક્યારે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં કરી શકે. ગર્ભજનું પણ આયુષ અગર 2-3 મહિનામાં કે 2-3 વર્ષમાં પૂરું થઈ ગયું તો નહીં કરી શકે, કારણ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ 8 વર્ષે થશે, 8 વર્ષ પછી થશે. તમને બધાને સમજાય છે, ખ્યાલ આવે છે? હવે આપણે આ લઈ લઈએ પછી પૂરું કરીએ. શું લીધું આપણે? લબ્ધ અપર્યાપ્ત. લબ્ધ અપર્યાપ્ત એટલે શરીર પર્યાપ્તિ, બીજી પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ પૂરી થાય એની પહેલા એનું મરણ થઈ જાય એ લબ્ધ અપર્યાપ્ત. ચાલુ થઈ બધી, પહેલી કઈ છે? આહાર પર્યાપ્તિ. બીજી કઈ છે? શરીર. આહાર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ અને શરીર પર્યાપ્તિ પૂરી થઈ, મેં કીધું ને ટાઈમ અલગ અલગ છે બધાનો પૂરો થવામાં. તો આહાર તો પૂરી થઈ ગઈ પણ શરીર પર્યાપ્તિ પૂરી થઈ એની તો થઈ એની પહેલા મરણ થઈ ગયું તો એ લબ્ધ અપર્યાપ્ત. આટલી વાત સમજાઈ? લબ્ધ અપર્યાપ્ત સમજાયું. શરીર પર્યાપ્તિ પૂરી થાય એની પહેલા મરણ થઈ જાય, આ લબ્ધ અપર્યાપ્ત. અને નિવૃત્તિ અપર્યાપ્ત એટલે શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ, આહાર અને શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ, બરાબર છે? પણ હજી બીજી 4 પર્યાપ્તિ ચાલુ તો થઈ ગઈ પણ પૂરી નથી થઈ, પણ નિયમથી પૂરી થશે અને એ પર્યાપ્ત થશે. પણ હજી શરીર પૂરી થઈ ગઈ પર્યાપ્તિ ને બીજી હજી નથી થઈ એટલો જે ટાઈમ છે એને કહેવાય નિવૃત્તિ અપર્યાપ્ત. અગેન અગેન અગેન, પેલા લબ્ધ અપર્યાપ્ત સમજાઈ ગયું, આ તો અપર્યાપ્ત જ છે, આ તો પર્યાપ્ત થવાનો જ નથી. પર્યાપ્તિ પૂરી થાય ની પહેલા મરી ગયો, આયુ પૂર્ણ થઈ ગયું. કઈ પર્યાપ્તિ પૂરી થાય ની પહેલા? શરીર પર. પ્રિયંકાબેન સમજાય છે કે નહીં? શરીર પર્યાપ્તિ પૂરી થઈ ની પહેલા શું થઈ ગયું? અરે બોલો, બરાબર. તો આને શું કહેવાય? લબ્ધ અપર્યાપ્ત. આ ભાવ કેટલા ધારણ કર્યા આપણે? અપર્યાપ્તના ભાવ કેટલા ધારણ કર્યા? અને એવું પણ ભાઈનું એક અંતર મુહૂર્તમાં 66,336 ભાવ અપર્યાપ્તના ધારણ કર્યા. 66,336 ભાવ ધારણ કર્યા એક અંતર મુહૂર્તમાં અપર્યાપ્તના. એમાં એકેન્દ્રિય થઈ ગયો, 2 ઇન્દ્રિય થઈ ગયો, 3 ઇન્દ્રિય થઈ ગયો, 4 ઇન્દ્રિય થઈ ગયો, 5 ઇન્દ્રિય થઈ ગયો, બધી ઇન્દ્રિયો વાળો જીવ થઈ ગયો. પણ અપર્યાપ્ત 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 એક જ અંતર મુહૂર્તમાં આટલા ભાવ કરનાર. સમજાય છે? લબ્ધ અપર્યાપ્ત સમજાયું, નિવૃત્તિ અપર્યાપ્ત, શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ, હજી આગળની રિસ્પેક્ટિવ પર્યાપ્તિ બાકી છે, પૂરી નથી થઈ, પ્રોસેસમાં છે પણ પૂરી થશે, નિયમથી પર્યાપ્ત થશે, અંતર મુહૂર્તમાં પર્યાપ્ત થશે એવા જીવને કહેવાય નિવૃત્તિ અપર્યાપ્ત. આટલી વાત સમજાઈ ગઈ, બરાબર છે? પૂરું કરું છું. ટોટલ ભેદ પ્રભેદ સમજાયા સંસારી જીવ મુક્ત જીવના. એક વાર ક્વિક રિવિઝન જલ્દી. જીવના કેટલા પ્રકાર પર્યાય અપેક્ષાએ? 2. જલ્દી જલ્દી મારી સાથે 2. સંસારી અને મુક્ત. મુક્ત જીવના કેટલા પ્રકાર? 2. અરિયંત અને સિદ્ધ. અરિયંત જીવના 2. સંયોગ કેવડી, અયોગ કેવડી, એની પછી સિદ્ધ પરમા, બરાબર. સંસારી જીવમાં જલ્દી જલ્દી સ્થાવર અને ત્રસ. સ્થાવરમાં કેટલા ભેદ? 5. પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ, વનસ્પતિ, એના રિસ્પેક્ટિવ 4 ભેદ આપણે સમજ્યા બરાબર. પછી એકેન્દ્રીય જે સ્થાવર છે એના વનસ્પતિ કાયના કેટલા ભેદ? બે, સાધારણ અને પ્રત્યય. વેરી ગુડ. અલગ રીતે પાછા આપણે ભેદ કર્યા કઈ રીતે? સૂક્ષ્મ અને પાદળ, એ બે ના આપણે અર્થ પણ જોયા. એ થયું એકેન્દ્રિયનું ચેપ્ટર. પછી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌ ઇન્દ્રિય, વિકલેન્દ્રિય, અને પછી પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં બે, સંજ્ઞી અને અસંજ્ઞી. આટલી વાત થઈ ગઈ. આ ટોટલ આ બધાના પાછા બે ભેદ. કયા બે ભેદ? પર્યાપ્તક અને અપર્યાપ્ત. પર્યાપ્તક એટલે વાત સમજાઈ? પર્યાપ્તિ કેટલી? છ. અપર્યાપ્તક ના કેટલા ભેદ કર્યા? બે, લબ્ધ અપર્યાપ્તક અને નિવૃત્તિ અપર. લબ્ધ અપર્યાપ્તક એટલે શું? કે બે બીજી પર્યાપ્તિ પૂરી થાય એની પહેલા જીવનું શું થઈ જાય? બોલો કેટલા સમયમાં મરણ થતું હશે? પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? આપણે ચલો પૂરું થયેલો સમય, ઘણી બધી વાતો છે બરાબર. અને નિવૃત્તિ અપર્યાપ્તક એટલે બે ઇન્દ્રિય, અરે સોરી, બે પર્યાપ્તિ પૂરી થઈ અને બીજી હજી નથી થઈ પણ થવાની છે, પ્રોસેસમાં છે, પર્યાપ્ત થવાનો છે, પણ એટલો સમય એ શું કહેવાશે? નિવૃત્તિ અપર્યાપ્તક કહેવાશે. ઘણો બધો હજી વિષય છે પણ આજે આપણે ખાલી આ ભેદ પ્રભેદ સમજ્યા છે. સમજીને આપણે એ સમજવાનું છે કે આ પર્યાયો અનંત ધારણ કરી પણ હવે આ આત્માને એક આ પર્યાય ન હોય અને આ બધી પર્યાયના ભેદોથી પાર પોતાના સ્વભાવમાં આપણે શીઘ્ર શીઘ્ર અનંતકાળ લીન થઈએ એવી મંગળ ભાવના. નિજ નિધિ નિજ મે બતાય અનંત ઉપકાર હે. इसके लिए जिनवाणी मात को वंदना शतवारी है, वंदना शतवारी है. बोलो जिनवाणी मात नो सदगुरु देव नो वितराग जिन शासन नो जय.